સમયસાજી પરમાગમ એમાં આપણે બંધ અધિકારની છેલ્લી બે ગાથા 286 અને 287 ઉપર આપણે આવી અને એનું ટાઇટલ હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત નૈમિત્તિકપણાનું ઉદાહરણ છે. આગળ શું વાત આવી ગઈ? ત્રણ ગાથામાં શું વાત આવી ગઈ? જ્યાં સુધી નિમિત્તભૂત દ્રવ્ય અપ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનને પચતો નથી, ત્યાગતો નથી, એટલે કે એ તરફનું જોડાણ છોડતો નથી, એ તરફનું લગ છોડતો નથી, અને ત્યાં સુધી એ નૈમિત્તિક એવા અપ્રતિક્રમણ પ્રત્યાખ્યાનના ભાવને એ છોડતો નથી, અને ત્યાં સુધી શું છે? કરતા પણ હું સ્વીકારું. છેલ્લા આવ્યું હતું ને, ત્યાં સુધી કરતા છે. ત્યારે સ્વભાવથી અકારક હોવા છતાં પણ પર્યાયમાં શું ભજે એની વાત કરીને, જેમ 14મી ગાથામાં કોની વાત છે? 14મી ગાથામાં કોની વાત છે? ક્યાંય મૂળ ગાથામાં ક્યાંય નથી, એમાં ખાલી. હા, તો પછી અમૃતચંદાજી એ વાત શું કામ લીધી? આમ છેલ્લા શબ્દ તેને શુદ્ધ નહીં તું જાણજે, પેલા શું શુદ્ધ નહીં નો વિષય બતાવ્યો. એમાં કોઈ પર્યાય અને પર્યાય નહીં નો વિષય કોઈની વાત નથી ને. અમૃતચંદ્રભાઈ ક્યાંથી વાત કાઢી? આપણે કઈ બોલાય તો નહી. એક વિચારવા જેવું છે, આચાર દેવે કે એ શુદ્ધ નહી છે, પણ એની સાથે શું છે? અશુદ્ધ નહી નો પણ વિષય ન્યા જ ઉભો છે. ખાલી જો શુદ્ધ નહીં નો વિષય હોતા શુદ્ધ નહીં થાય ક્યાંથી? તો એ જૈન દર્શનમાં એ બે નો સ્વીકાર છે. હા, પછી શુદ્ધ નહીં સુધી પહોંચીએ તો પણ કરીને, પણ તો કે ના, પર્યાયમાં કઈ બધું સ્પષ્ટપણું છે જ નહીં, અન્ય અન્યપણું છે જ નહીં, અનિયતપણું છે નહીં, તો એવું નથી. અને એવી જ રીતે 72 ગાથામાં આશ્રવ અસુચિ ને એવું જ છે. તો જો કઈ શુદ્ધ એવો કોઈ વસ્તુ ભાવ હશે જ નહીં તો કોના આધારે તને પવિત્રતા પ્રગટ થશે? તો બે વાત એમણે લીધી કે અહીંયા પર્યાયમાં જોઈશ તો આશ્રવ કેવા છે? અશુચિપણા છે, વિપરીત સ્વભાવવાળા અને દુઃખના કારણ. તો એની સામે તો એમને માનતો કે એટલું જ જગતમાં અસ્તિત્વ છે. બે માસ આખો કોન્ટ્રા છે. શું કોન્ટ્રા છે?
અહીંયા પર્યાયનું બતાવ્યું અને માત્ર શુદ્ધનું બતાવ્યું પર્યાયનું.
14મી ગાથામાં મૂળ ત્રિકાળ શુદ્ધ નહીં ના, અને અમૃતચંદ્રાચાર્ય સાથે પર્યાયની પણ લઈ, અને 72 ગાથામાં વાત છે આશ્રવની અને સાથે અમૃતચંદ્રાચાર્ય કોને? ભગવાન આત્મા. આ રીતે શું, આ રીતે કહીને અલ્ટિમેટ શું સિદ્ધ
કર્યું?
અને કામ સ્વરૂપ વસ્તુને બતાવીને પછી મુખ્ય ગુણમાં લઈ. અને આ મોટામાં મોટું શું છે જૈન દર્શનની વિશિષ્ટતા? અન્ય મતમાં એકાંત હોય છે. આત્મા કેવો છે? સર્વવ્યાપક છે અથવા નિત્ય છે, શુદ્ધ છે, બધું છે. અને કદાચ કોઈ એકાંત શું માની લેશે? અનિત્ય. તો આ જૈન દર્શન બેને સિદ્ધ કરીને પણ પછી શું કરાવે છે? અનેકાંત. અનેકાંત એકાંત છે કે અનેકાંત છે? આવા પ્રશ્ન ને અનેકાંત એકાંત છે કે અનેકાંત છે? અનેકાંત અનેકાંત જ છે. અનેકાંત ભી અનેકાંત હે. પ્રમાણથી જોવો તો અનેકાંત છે અને નહીંથી જોવો તો એકાંત. શું છે? અનેકાંત પણ અનેકાંત. અનેકાંત એટલે કોઈ અપેક્ષા એ, કોઈ અપેક્ષા એ તો કઈ અપેક્ષા એ? પ્રમાણની અપેક્ષા. તમે નહીંથી જોવા જશો તો અનેકાંત નહીં આવે. પછી અસ્થિ નાસ્તિ તમે લગાડો એ જુદી વાત છે, પણ નહીંમાં શું હોય છે? એકાંત છે. અને પ્રમાણમાં શું છે? અનેકાંત. બધી અપેક્ષા બધી એ કરીને તો આખી એ વાત કરીને તો અહીંયા પણ આપણને છેલ્લે એ કીધું કે અને આ રીતે જ્યાં સુધી દ્રવ્ય અપ્રતિક્રમણ અત્યાખંડને એનું લક્ષ્ય હોતો નથી ત્યાં સુધી તને ભાવ પ્રતિક્રમણને અપ્રતિક્રમણને અપ્રત્યાખ્યાન એ છૂટતા નથી અને ત્યાં સુધી કરતા છો અને પછી જ્યારે તું એ અપ્રતિક્રમણને અપ્રત્યાખ્યાને ભાવ દ્રવ્ય છે એનું લક્ષ છોડીશ તો ભાવ પ્રતિક અપ્રતિક્રમણને અપ્રત્યાખ્યાન થશે જ નહીં અને ત્યારે કેવો થવાનો છે છેલ્લે શબ્દો સાંભળ્યા હતા ને સાક્ષાત અકર્તા જ છે સ્વભાવમાં તો હતો હવે પર્યાયમાં પણ એ થાય છે બે વાત કરીને હવે તો અહીંયા આપણને નિમિત્ત નૈમિત્તિક સંબંધ માટે અહીંયા દ્રવ્ય ભાવના માટે બે ગાથા છે 286 અને 287 એનો થોડો ગાથા જ લઈએ અધકર્મ આદિ જે આ પૂદગલ દ્રવ્યોના દોષો છે તેમને જ્ઞાની એટલે આત્મા કરતો નથી તેમને જ્ઞાની અર્થાત આત્મા કેમ કરે કે જે સદાય પરદ્રવ્યના ગુણ છે પહેલાં તો એ વાત લીધી એ તો ક્યાં છે આ જે કર્મના પરણમન છે ભૂતલ કર્મનું અને અધકર્મ એટલે અધકર્મ એટલે પાપથી બનાવેલું કારણ કે કોઈ પણ ભોજન આદિ બનાવે છે તેમાં હિંસા તો થવાની છે અને ઉદ્દેશિકનું હવે તો એ તો બનાવ્યું એ તો પૂતગલનું પરિણમન છે હવે એની સામે અધકર્મ અને ઉદ્દેશિક એવું આ પૂતગલ દ્રવ્ય છે તે માર્યું કર્યું નથી એ કેમ થાય કે જે આ અચેતન કહેવામાં આવ્યું છે તો જ્ઞાની ક્યાંય પણ બેમાં પોતાનું કરતાપણું માનતા નથી કારણ કે અધ એટલે પાપથી બનાવેલું જે ભોજન છે અને એ વખતે એને કોકને ઉદ્દેશીને બનાવ્યું છે તો એ સામે પણ જે અજીવ માટે આમ ભલે જીવ પણ જીવ લેતો નથી પણ અજીવને કોઈને ઉદ્દેશીને તો એ પણ કેવું છે પૂતગલ છે તો એ મારું નથી એમ જ્ઞાની જાણે હવે અહીંયા કરી અને વાત શું કરવી છે પૂતગલનું પરિણમન છે બેનું તો એમ કરીને શું કરવું છે કે એ એમનું પહેલાં તો એક તો પૂતગલનું પરિણમન અને બીજું શું કરવું છે બે વચ્ચેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમાં કાંઈ જીવનું એમાં પરિણમન આવતું નથી એ રીતે સિદ્ધ કરીને અને તેથી આત્મા કેવો છે અકારક છે પહેલું તો પૂતગલનું પરિણમન છે અને બીજું સાથે શું કરવું છે કે એ બેના નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે એમાં જીવનું કાંઈ કરવા પણ આવતું એનાથી જો ટીકા જેમ અધકર્મથી નિપજેલું અને ઉદ્દેશથી નિપજેલું એવું જે નિમિત્તભૂત આહાર આદિ પૂતગલ દ્રવ્ય તેને નહીં પચતો હવે શું છે બે નિપજેલું અને બનાવેલું આમ તો બે અર્થ છે નિપજેલું એટલે બનાવેલું છે અને બનાવેલામાં બે પ્રકાર લીધા ક્યાં બે લીધા શેનું બનેલું છે અને કોના માટે બનેલું છે હિંસા આદિ થયું તો એ ભાવ તમે લ્યો અને સામે નું પરણમન થયું તો એ દ્રવ્ય ભાવ બે નો શું છે નિમિત્ત નૈમિત્તિ અને બે પ્રકારે તમે લ્યો તો એ પૂતગલનું છે પરિણમન એ જે નિપજ્યું છે પાપ કરીને જે પરિણમન એનું થયું છે અને કોના માટે એ બન્યું છે એ વિચારીએ તો પણ શું છે એ બન્યું છે એ કેવું છે પૂતગલ જ છે કોના માટે બન્યું છે અને શેમાંથી બન્યું અથવા શેના સાથે કરીને તો બે કેવું છે એક ભોજન છે એ બધું કેવું છે પૂતગલ જ્ઞાની કે એને હું શું કરું તો એ રીતે અકારક તો છે જ સાથે બીજું શું છે એ આખો સંબંધ કોના વચ્ચે છે એમાં જ ને એનાને એ વચ્ચે છે દ્રવ્ય ભાવ વચ્ચે સંબંધ છે નિમિત્ત નહીં એમાં કાંઈ એમાં જીવ નથી તો એને એવું જે નિમિત્તભૂત પૂતગલ નહીં પચતો આત્મા એટલે મુનિ નૈમિત્તિક બંધ સાધક ભાવને પણ પચતો નથી ફરીથી આમાં શું આવ્યું મુનિરાજ કોને નથી નૈમિત્તિક પોતાના ભાવને પણ એ છોડતા નથી એનો અર્થ કે એ લેવાનો ભાવ થયો તો શું થઈ ગયું પોતાને મુનિ ના ને યોગ મુનિ ને યોગ શું નથી મુનિ ને યોગ શું નથી?
શુદ્ધતા, પવિત્રતા.
પવિત્રતા તો નથી, વ્યવહારી નથી. શું છે એ? પોતાને માટે બનાવેલો આ અહિંસાનો બનેલો છે, અને પોતાના માટે બનાવેલો જો લે તો શું નથી? ત્રણ કસાયની અભાવની વાત તો છે જ નહીં, પણ એ ભૂમિકાને યોગ શુભ રાગ વ્યવહાર પણ એને રહેતો નથી. એટલા માટે ઘણી વાર જતા ને કે આટલું બધું પાણી કોના માટે બનાવ્યું છે, તમે બધા નાય ધોઈ તો લીધું છે ને, આટલું બધું શેના માટે છે? આ એક ગુરુદેવ વખત નું છે ને, આપણે હજી વિચારીને એક ગામ થી બીજે ગામ જાય, આ તો કેટલા વર્ષ પહેલા ની વાત છે, પણ એટલે કેટલા વર્ષ થયા, એટલે 1970 ની અને આ કયું ચાલે 2090 વર્ષ પહેલાની આખી એ વાત ચાલે છે. તો એ બે નહીં, એકચ્યુઅલી તો 110 વર્ષ પહેલા, 110 વર્ષ પહેલાની. પણ આ એ હવે જનરલી સવારના વહેલો વિહાર કરે, અને બીજે ગામ લગભગ ક્યારે? આહારના ટાઈમે, અને ત્યારે કાંઈ અત્યારના જેવું ન હોય. જનરલી 10:30 વાગે તો આહાર, અને 10 વાગે તો આહાર બની પણ ગયો હોય, ત્યારે જ જાય ગામમાં. કારણ કે જો વહેલા જાય 9 વાગ્યામાં તો શ્રાવકોને શું ખબર પડી જાય, મહારાજ આવ્યા છે, તો થોડીક થોડું નાખી દે, એડ કરી નાખે થોડું કરે. અને કદાચ એવું હોય તો આ બધું સાંભળવું હશે પ્રવચનમાં, કદાચ વહેલું થયું હોય શું કરે, ત્યાં પણ બારે ઉભા હોય તો દેખાઈ જ આવે ને.
હા,
તો બાર તો રસ્તા ઉપર હોય ને. નહીં, ગુજરાતીમાં કે ને, ત્યાં નાનો એવો વોકળો હોય, ખાલી હોય, એની ઉપરનું બોલ એલું હોય ને પુલ, આમ એની અંદરમાં જઈને બેસે. નહીં ખબર, પેલું ઉપર રોડ હોય ને, આમ રોડ હોય, અને નીચે શું હોય, પાણીનો વોકળ, પણ ત્યારે કદાચ સુકાઈ ગયો ને એ પાણી ન હોય, તો એની નીચે જઈને બેસે, કે ત્યાં ઉપરથી કોઈ બધા ગયા જે અંદર કોણ નીચે બેઠું છે ખબર ના પડે, અને 10 વાગે થાય સીધા ત્યાં પહોંચી જાય, જે હોય એક લઈ લે. એટલે કહેવાનું એ તો શું છે કે બધું એ વિવેકપૂર્વકનું કામ હોય ત્યાં સરખું થઈ જાય, ખબર પડે ન પડે એ બધો પ્રકાર બનતા જ નથી. આપણને આ લાગે કે એ કેમ ખબર પડતી હશે, પોતા માટે બનાવ્યો ન બનાવ્યો. અને બીજું આ એની સામે બીજું પણ, એક શ્રાવક કેવા હોવા
જોઈએ,
બિન ઉદ્દેશિક બનાવે જ નહીં તો શ્રાવક છે. ઘણાને ઘેર તો એવું છે, અમારા ઘેર ગમે ત્યારે વગર કીધે આવો તો 2-4 જણા તો ભળી શકે એવું તો હોય જ. પેલી એવી સિસ્ટમ હતી બધું, અત્યારના જોખી નહીં ને કે ભાઈ અહીંયા બગડે ને પાછું ફેંકી દે, અહીંયા તો ન બગડે બીજે, પણ ત્યાં એવું નહોતું. આ એક પ્રકાર છે. મુનિરાજને ખબર પડે કે એવું પ્રશ્ન જ ન બને, કારણ કે શ્રાવક જ એવા હોય કે મુનિરાજને યોગ્ય જો પ્રયોજનથી બનાવે અને જો દે તો એ પોતે શ્રાવક કેવો છે, મહાપાપનો ભાગીદાર. એટલા માટે પરસ્પર હોય છે, એવા તર્ક ને એવા બધા નથી. અને સહેજે એવા યોગ બનતા જ હોય છે કે મુનિરાજ, અને મુનિરાજ આવે તો પણ કેવી રીતે હોય, જેવી રીતે કોઈ પ્રાણી છે, ગધેડો છે, ગુર્દે છે ને, ઘાસ ને કેવું કાઢે, મૂળ માંથી કાઢે, અને એની સામે ગોચરી ગાય જેવી ઉપર ઉપરથી કાઢે, અથવા ભમરો ફૂલ માંથી રસ લે તો ફૂલ ને નુકસાન ના થાય એવી રીતે ભ્રમર વૃત્તિ કહેવા લાગે. આ બધા શબ્દો પ્રયોગ પણ એનાથી હોય કે ભમરો હોય બીજાથી, એનો પાછો ફિક્સ ડેટ હોય ને કે આ ફૂલ લે જવું ફિક્સ હોય ને ભમરાના, એટલે આ પ્રકારની પણતીઓ બધી હોય છે. અહીંયા તો આખું કુંદકુંદ આચાર દે બંધધિકારમાં અહીંનું દ્રષ્ટાંત આપીને કે તું કદાચ બાયનો દ્રવલિંગ લીધું હોય કદાચ, તો પણ શું છે, પાપથી બનાવેલું અને કોઈના પ્રયોજન માટે બનાવેલું લે તો તું શું છે, પાપનો મોટો ભાગીદાર એ થવાનો છે. એમ કહીને આખી વાત કરવાની, બધા એવા જ આહાર બનાવવા માટે મિનિમમ શું જોશે, મિનિમમ
અગ્નિ,
અગ્નિ જોતું હોય છે કે નહીં, પાણી જોવે છે, અને તો પછી અગ્નિ સળગાવે છે તો એનામાં વાયુ કાયના જીવો પણ એ પણ ઇન્વોલ્વ છે. અગ્નિ કાયના છે, જલ કાયના છે અને વાયુ
કાયના.
વનસ્પતિ કદાચ ન વાપરે, કોઈ સમજી લે ન વાપરે, કઠોળ જેવું વાપરે ને એવું, પણ આ તો મિનિમમ છે જ. એનું તો હિંસા થવાની તો
કોઈ અધર કર્મનો આમાં 19મી વારમાં ઓલું કર્યો હતો કે મુનિ પોતા માટે બનાવે એ અધર કર્મ, અને આ શ્રાવક મુનિને ઉદ્દેશિક ને બનાવે તો એ ઉદ્દેશિક. મુનિ અત્યારે કે ચોખ્ખા બનાવો એ અધર કર્મ.
મુનિ પોતે કે છે બનાવવાનું તો એ અધર કર્મ. બાકી શ્રાવક એટલે જ પ્રશ્ન એ પર કે શ્રાવક જે પાપ તો બનાવે હું કામ ન બનાવવું જોઈએ ને. જો અનાજ બનાવવામાં જો આવા પાપ થતો ન બનાવવું જોઈએ ને.
રહી શકે
તો જો ફરીથી એ પોતા માટે બનાવે છે એટલા માટે. બાકી પોતે ઉપવાસ કર્યો તો પછી બીજાને બનાવવું એ પ્રશ્ન નથી. શું છે ક્યારે છે પોતા માટે બના. હવે પોતા માટે ન બનાવતો મુનિરાજમાં તો એ તો પ્રશ્ન ન જ. પછી તો ઉદય
થઈ ગયો.
એટલે પોતા માટે બનાવે છે તો આ પ્રકારની ભાવના હોય છે કે આ નિમિત્તે કદાચ કોઈ મુનિરાજને આહારનો લેવાનો વિકલ્પનો યોગ બને તો માટે.
આમાં જે ઓલું હિંસા કીધી એમાં મેન રસની હિંસા ન ગણાય. સાવરની હિંસા તો આવી જાય પણ સાવરનો તો
સરસ
મુનિ ગગન ચાલે તો એ રસની મુખ્યતાથી વાત છે કે ના સાવર બી આવી જાય.
સાવરની જ ખાલી રસની હિંસા થાય એવો પ્રકાર
એ તો આર જ ન. સાવરની તો હોય જેમ
તો બાકી એટલો તો વિવેક હોય જાગૃતિ હોય કે ત્રસની તો અને આ રીતે જો એ આહાર બનાવ્યો અને મુનિરાજ પોતે પોતાના માટે બનાવ્યો. આહાર બનાવ્યો જુદી વાત છે એ લેવાનું નહીં, પણ આહાર બનાવ્યો અને મુનિરાજ માટે બનાવેલો જો લે તો શું થાય. એ બનાવવામાં જેટલી હિંસા થઈ છે તેના મુનિરાજ શું બને છે ભાગીદાર બને છે. અને એટલા માટે ગુરુદેશી કરતા કઈ કોટી તૂટે અનુમોદના કોટી. એ ક્યારે પ્રશ્ન આવ્યો હતો ગુરુદેશી ગુરુદેવસિંહ ને જયારે દીક્ષા લેવી હતી ત્યારે દુકાન છોડી દીધી હતી પૈસા. પછી અહીંયા ગઢડા આવીને પોતે થોડો અભ્યાસ પણ કર્યો હતો. પછી છેલ્લી વાર બધાની રજા લેવા માટે પાલે જવું હતું તો ત્યાં પોતે બોટાદ આવ્યા અને ત્યાંથી ટ્રેન પકડી જાણ. અને ત્યાં ટાઈમ હતો તો અપસરાઈ ગયા. તેમ ગુલાબચંદજી એક મહારાજ અને એમ કે પોતા માટે બનાવેલું સાધુ વાપરે તો શું છે અનુમત. ગુરુદેવને તો પ્રશ્ન થયો શું પ્રશ્ન થયો આહારનો નહીં ઉપર કે ઉપાશ્રય કોના માટે બનાવે છે. માત્ર સાધુ માટે જ બને છે અને હું વાપરું તો આ તો અનુમોદના કોટી તૂટશે અને અનુમોદના તૂટશે તો અખંડપણે નવે નવ કોટીનો ત્યાગ. હજુ એક વિચારવા જેવું છે ત્યારથી વિચારમાં કેટલું બધું એમને હતું વિચારવાની ટેવ કેટલી હશે. આપણે તો બધું ઓકે થઈ ગયું એટલે ચાલે એક. અને એ વાત અંદરમાં શું હતું ઘોળાતો હતો. પછી કોને પૂછ્યું પોતાના ગુરુને એને પૂછ્યું અને ત્યારે પછી ગુરુને ખબર હતી કે આ તો દીક્ષા લેવાના છે અને હવે આ પ્રશ્ન નો જવાબ તેમણે શું જવાબ ગુજરાતી મેં શું કહી ગોળ ગોળ જવાબ આપ્યો. ગોળ ગોળ જવાબ આપ્યો. લોજિકલ તો હતું નહીં કાંઈ કે ભાઈ જો તમારા માટે સુશાલભાઈ મકાન બનાવે અને તમે રહ્યો તેમાં શું વાંધો આવે. વાંધો શું આવે અનુમોદના થાય છે તો પણ ગુરુદેવ કેમ લીધી દીક્ષા આવા બધા
થઈ શકે.
એમને એમને ફરીથી અંદરમાં એક વિશ્વાસ એટલે આમ મનમાં નક્કી કરી લીધેલું ગાંઠ વાળીને મારે નિવૃત્તિ મળે એવું કામ કરવું છે. તો સાધુપણામાં તો શું હોય છે નિવૃત્તિ જેમાં ઠીક છે ગોચરી લેવા જવું ને. અને ગુરુદેવને કોઈ પ્રવર્તિમાં પડવું નહોતું. પ્રવર્તિ તો માથે આવી પડ્યું બાકી ગુરુ પછી આવી બાકી ત્યારે. અને ગુરુદેવ ક્યારે કહેતા ને ત્યારે ગુરુદેવ કહે મહારાજ બીજાનો સંગ બને એટલે સંપર્ક થાય એવું કામ મને નહીં શોભતા. આને તો સંભળાવો ને આને તો સમજાવો ને એવું બધું કે હું વ્યાખ્યાન દેવા માટે દિશા નથી લેતો મારે મારા અભ્યાસ માટે આત્મહિત માટે. એટલે આખું થિંકિંગ જ આખું પહેલેથી જુદું હતું. અહીંયા તો નહીં પ્રસિદ્ધિ માટે ક્યારે ટ્રાય કરતા હોય છે નહીં જોયું છે કેટલાક તો નહીં કદાચ કરતા ગોતતા જ હોઈએ છે ચાન્સ તો ચાલો અહીંયા આપણને કે જે આ રીતે છે અધકર્મનો અને ઉદ્દેશી કેવું જો નથી તો એને નૈમિતિક પોતાના ભાવને પણ થયું તેમ આ એક દ્રષ્ટાંત આપીને હવે બધા ઉપર ઉતારે સમસ્ત પરદ્રવ્યને. ઓલા ખાલી કોના લીધા હતા? બે, અધકર્મી અને ઉદ્દેશિક, બેની વાત. એવી રીતે સમસ્ત લઈ લીધા, પરદ્રવ્યને નહીં પચતો, નહીં ત્યાગતો, આત્મા તેના નિમિત્તે થતા ભાવને પણ ત્યાગતો નથી. આ એક બહુ સિમ્પલ ફરીથી, કોઈની પાસે બાયમાં સંયોગ છે તો એ શું સૂચવે છે? એના પ્રત્યેનું એકત્વ કે એના પ્રત્યેનો રાગ?
રાગ તો સૂચવે છે, એકત્વની જ નક્તિ ન કહી શકાય.
કોઈ પણ સંયોગ છે તો એ શું સૂચવે? એની સાથેનું એકત્વ કે એના પ્રત્યેનો રાગ? કઈ ન ખબર,
રાગ સૂચવે.
ઈવન રાગ છે એટલે અસ્તિત્વનો રાગ છે એ ન ખબર પડે. અચ્છા, તો કોઈ કે મુનિરાજ છે, કોઈ મારા ઉપર ધાબળો ઓઢાણું કીધું છે, હવે એ કઈ કઈ સૂચક નથી રાગ.
એટલે
ના, અમે તો કેવા રાખીએ છીએ, અમે પાત્ર ને રાખીએ છીએ પણ એ નિષ્ફળ ભાવ રાખીએ છીએ. તમે સમકીતી ને કયો છો કે
નહીં?
સમકીતી શ્રદ્ધા અપેક્ષા નથી, બાકી રાખવાનો ચારિત્ર સંબંધી રાગ છે. શું છે? એમ ના સમજવું, સમયસારની શૈલી જુદી વાત છે, પણ સમકીતી રાજપાટમાં રહે છે તો કોઈ પૂછે રાગ છે કે નથી? રાગ છે, સમયસારમાં ના પાડે છે. તમે વળ્યા કેમ નવું લાવ્યો? અરે ભાઈ, સમયસારમાં શ્રદ્ધાની મુખ્યતાથી આ કેવા છે, બાકી તો રાગ છે. કેમ પ્રૂવ થાય? રાજમાં છે એટલે પડી છે કે અમે તો રાજમાં રહીએ છીએ. ઓલું આવ્યું હતું ને, પાણી ઉપર તેલ મૂક્યું હતું ને પછી અથવા પાણી ભરેલું હતું ચાલ્યું ને પછી એવી રીતે અમે રહીએ છીએ. શું છે? એવું નથી. એ ત્યાં કમસે કમ શેનો હતો? ચારિત્ર નો રાગ તો. અને નહીતર હજી ત્રણ કસાય બાકી પ્રૂવ નહીં થાય. ચોથે ગુણસ્થાને ચાર માંથી કેટલા ગયા છે? બાકીના ત્રણ. એવી રીતે પાંચ મે મુનિરાજ ને હજી એક છે. એમને સમજો સમય. હા, તો એને મુનિરાજ ને પણ છે તો કે એ મુનિરાજ ને એક બાકી રહ્યો છે ને એમાં વસ્ત્ર પાત્ર ને શું છે? તર્ક નારા બધું નવું નવું કરી શકે ને. તમે જ હમણાં કીધું મુનિરાજ ને રાગ હોય કે ન હોય ને? જફર ઈ હવે તમે વધારે ઉમેર્યું, અમે એમને રાગ એટલું તો નક્કી કર્યું તો વસ્ત્ર પાત્ર લાવ. આ બધા જ બહુ વિચારવા જેવા છે. શું વિચારવા જેવા છે? પહેલું શ્રદ્ધા અપેક્ષા એ, પછી બીજું લઈએ તો ચારિત્ર અપેક્ષા એ, તો ચારિત્રમાં પણ ક્રમ પડે છે. ચોથે કેવો હોય, પાંચમે કેવો હોય, સાતમે ગુણસ્થાને કેવો હોય, એ બધો જ વિચારવાનો છે. છઠ્ઠે
માત્ર ગુણ એટલે
છઠ્ઠે અબુદ્ધિપૂર્વક.
અબુદ્ધિ તો છે જ ને,
બુદ્ધિપૂર્વક. પછી સાતમે શ્રેણીમાં હવે પછી છેલ્લે અસ્તિત્વ નો રાગ હોય કે ન હોય? એ બધું બદલવું પડે. આ બહુ જ વિચારવા જેવું છે. આપણે છે ને બહુ અભ્યાસ એ રીતે વિચાર કરે ને કે એક નો, તો પેલું તો મિથ્યાત્વ છે ત્યારે શું હશે? ફરીથી શ્રદ્ધામાં એકત્વ છે, ચારિત્રમાં પણમન છે, અને એ પણ બુદ્ધિ અબુદ્ધિ બે છે. શું છે? મિથ્યાત્વ છે ત્યાં, નહીં બધું જ રાખ્યું ને, ભંડા છોડવા જેવું બધું જ રાખ્યું. એકત્વનું પણ છે, અસ્થિરતામાં પણ બુદ્ધિ. એનાથી આગળ આપણે ચાલીએ, સમ્યક દર્શન થાય તો શું થાય છે? એકત્વનો છે પણ હજી અસ્થિરતામાં પણ બુદ્ધિ અને અબુદ્ધિ બે પ્રકાર, એનાથી આગળ વધીએ. પંચમ ગુણ સ્થાન આવે તો કે હવે જે અવ્રત છે એમાંથી થોડું દેશવ્રત શરૂ થઈ ગયું. એકત્વ તો હોય ગયું, હવે એની વાત નથી. હવે જે ચારિત્રમાં હતો એમાં શું ફરક પડે છે કે જે ટોટલી પેલું અવિરતીપણું હતું એની બદલે હવે વિરતીપણું કેવું છે, એક દેશ ચાલુ થઈ ગયો. અને એક દેશ ચાલુ થયું એટલે શું, સોરી આ બધો વિષય લાંબો થઈ ગયો ને, ચણાનું યોગનો વિષય શું છે, પાંચમે શું છે, અવિરતી એટલે શું, એટલે દેશ વિરતિ એટલે શું,
મર્યાદા
મર્યાદા એટલે શું, જો નવ નવ પ્રકારે ત્યાગ માં શું હોય છે, મનમાં પણ કૃતકારી તમે સૌથી હાઈએસ્ટ ડિગ્રી પાંચમે ગુણસ્થાને એટલે સુધી નો હોય. શું હોય છે એનો જયારે ત્યાગ હોય છે, પાંચ પાપ પ્રકારના પાપ કેવી રીતે હોય છે, હજી કાયાથી અને વચનથી હોય, પણ મનથી એટલા પ્રકારનો ત્યાગ હતો.
જેટલો ત્યાગ છે એટલો તો મન વચન કાયા ત્રણે ભલે ખરો નથી.
એટલે મનમાં એક સામાન્ય જેમ હોય ને કે ભાઈ કનમૂળ આદિ ખાવાની, એ તો મનમાં ન હોય, પણ એનાથી એક આગળના જે બધા સૂક્ષ્મ હોય એટલા મન પ્રકારનો ત્યાગ ન હોય. મનમાં એ ચિંતવે કે મારે ખાવું છે આને, એવો પ્રકારનો એ તો બહુ સ્થૂળ પાપના છે. પણ આવા પ્રકારના જે ત્યાગ આખો હોય, અને એટલા માટે કોઈ દી ખ્યાલ હશે, હવે તો જો કે બહુ એવું નહીં મળ્યું હોય, ગુરુદેવશ્રી પંચ ક્યારે પણ આમાં મસ્તો હોય, કોઈને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપતા હોય ત્યારે કેવી રીતે
શરીરથી ને વચનથી
એ રીતનો પ્રકાર એમાં હોય કે મનની હોય એ ઉત્કૃષ્ટપણે એ મુનિરાજને હોય, એટલે સર્વ દેશમાં જાતે સામાન્ય પાપના ત્યાગનો તો કોઈ પ્રશ્ન. એટલે આ રીતે કહેવાનું શું છે, ક્રમે કરીને શું થતું જાય છે, સ્થૂળ સ્થૂળ જે પાપના પરિણામ છૂટતા જાય છે અને આ શુભામાં એ તારતમ્યતા. હવે એનાથી આગળ કાયાથી કોઈ જે પછી જે પરિમામાં જેટલું છૂટ છોડે એટલું, આ તો એક દ્રષ્ટાંત રૂપે એને જેટલા વ્રત લીધા એનાથી, જેમ બ્રહ્મચર્યનું લીધું એના માટે છોટે જ, એવું કઈ નિયમ નથી કેતો. પણ આજે કદાચ એને લીધું હોય તો કેવી રીતે છોડશે, કે ભાઈ એ પ્રકારનો છોડશે કે હજી મન ન હોય, એટલે જ્યાં જેટલા પ્રકારની મર્યા. અને એટલા માટે પાંચમામાં પણ પડીમાં લીધી છે આથી બધા, એટલે બધું જ આ શેનાથી બધું લીધું હોય, જીવોની તેતે ભૂમિકામાં પોતાની કેટલી યોગ્યતા હોય છે. હઠનું નથી હોતું કોઈને, મારે બધું એક સાથે છે એવું નથી, પણ ક્રમે કરીને બધું હોય છે. તો એ પ્રકાર હવે છઠ્ઠે ગુણસ્થાને શું હોય, વિકલ્પ હોય, કયો હોય, એકત્વ ન હોય તો અસ્થિરતાનો. અસ્થિરતાનો કયો હોય, પંચમા આવ્રતમાં બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક, બે પ્રકારનો ક્યારેક ક્યારેક ન હોય, એમ ચોથે પાંચમે ક્યારેક બુદ્ધિપૂર્વક ન હોય, એમ છઠ્ઠે ગુણ સ્થાને પણ ચોથે પાંચમે ક્યારેક ન હોય, સાતમે નિયમ છઠ્ઠે નિયમ થી હોય, આવું કેવું પેલા ચોથે પાંચમે થી તો આગળ વધી ગયા છે. ચોથે પાંચમે થી આગળ તો ઓલા ચોથે પાંચમે પણ એટલે જયારે આવે ત્યારે બુદ્ધિપૂર્વક નો ન હોય તો અહીંયા એવું કઈક હોવું જોઈએ ને. હા ભાઈ એવું તારે જોતું હોય ને એટલા માટે સાતમું છે અને આખો પલટો છે. ઓલો શું છે ફરીથી, ચોથે નિરીકલ દશા આવવા છતાં પણ દર વખતે એટલો પુરુષાર્થ નથી, ગુણસ્થાન બદલી જાય. પાંચમે પણ નિરીકલ દશા આવવા છતાં પણ બુદ્ધિપૂર્વક નથી રહ્યો, બધી રહ્યો અને છતાં હજી એટલું એટલે બળ નથી આવ્યું કે ગુણા. અહીંયા સાત છઠ્ઠે તો બુદ્ધિપૂર્વકમાં એ સાથે એવો એક પુરુષાર્થ ઉપડે છે કે વિકલ્પ છૂટે છે ને ગુણસ્થાન બદલે. આજે આ બધી પુરુષાર્થની પણ સાથે સાથે જેમ શુદ્ધતાની વૃદ્ધિ થાય એમ સાથે સાથે શું થાય છે, પુરુષાર્થની પણ એટલી દળતા, એનું જોર, એનું બળ એ આખું વધતું જાય. બને છે કે નહીં, ચોથે નિરીકલ દશા આવે કે નહીં, પાંચમે આવે કે નહીં, અને છતાં શું નથી થતું, પછી થાય ત્યારે થાય પણ આમ સામાન્યપણે નથી. અને જ્યારે મુનિરાજને કેવું હોય, વિકલ્પ જો છૂટો બુદ્ધિપૂર્વકનો તો શું થશે, સાથે પુરુષાર્થ એટલો વધી જાય છે કે આ શું બનાવી દે છે, અપ્રમતમાં સાતમાં ચાલે પછી નથી ટકતો પાછા ભલે આવે. અને આ રીતે પછી શ્રેણીમાં તો શું હોય છે, અસ્થિરતાનો હોય છે બરોબર. અને આ બધામાં અહીંયા સુધી આપણે પહોંચ્યા, એ શું સૂચ્યું કે જેમ જેમ એકત્વ તો ચોથા છૂટી જ ગયું, હવે જેમ જેમ ચારિત્રની સ્થિરતા વધતી જાય છે એમ શું થાય છે, બારમાં સંયોગોનો યોગ છૂટતો જાય છે. જેમ જેમ ચારિત્રની સ્થિરતા વધતી જાય, જે રીતે કોઈ નિયમથી લઈ લે, મારે કેટલા છે, પાંચ જોડી જ કપડાં રાખવા, તો જો બીજા છૂટતા જશે, મારે આટલું જ રાખવું છે, તો ફરીથી કોની સાથે રિલેટેડ આવ્યું, દ્રવ્યને ભાવ જે અહીંયા આવે, દ્રવ્ય ભાવ સાથે, એકત્વ માટે દ્રવ્ય ભાવ સાથે નથી હોતું, એકત્વ અપેક્ષા દ્રવ્ય ભાવનો સંયોગ સાથે સંબંધ હોય ને, કે આપણને પૈસા સાથે કેટલું એકત્વ હોય, ઘરમાં પૈડા હોય એટલા કે ખીચામાં હોય એટલા, અથવા ચાલો આપણે લઈએ બેંકમાં પૈડા છે એટલા, ચાલો એમાં પણ આપણે લઈએ એટલે ફિક્સમાં પૈડા હોય એટલા, હા જેટલા પોતાને માને છે એટલા, અને પોતાને કેટલા માને છે, ખીચામાં પૈડા છે એટલા, તમારા ખીચામાં ખીચામ પડે ને હું મારા માનું છું, મને ખબર ન તમારી પાસે કેટલા છે. જો આ એક પ્રકાર વિચારી લેવો, શ્રદ્ધા ક્યારે પણ ભેદ પાડતી નથી, જેમાં એકત્વ કરે, જેમ પરમા એકત્વ કરે છે તો કોઈને પણ બાકી રાખ્યા વગર એનો સ્વભાવ, અને જ્યાં સ્વભાવ તરફ વળે છે તો અખંડપણે ગુણભેદને પણ ઓળંગીને અખંડપણે કરે. ચારિત્રમાં શું હોય છે, તારતમ્યતા હોય છે, અને માટે એવું ક્રમિક પડે છે. શ્રદ્ધામાં ક્રમિક પણ એટલે નથી પડતો, ચારિત્રમાં ક્રમ પડે છે તો એનો અર્થ શું થયા છે, ક્રમે કરીને અહીંયા રાગ છૂટે તો ક્રમે કરીને સંયોગ છૂટે છે. અને આ આખું શું અહીંયા આપણને આખું દેખાડું તો દ્રવ્ય ભાવનો નિમિત્ત નિમિત્ત, અને એ દ્રવ્ય ભાવનો નિમિત્ત નિમિત્ત સંબંધ કોના માટે લીધો, ચારિત્રમાં લીધો, એટલે ચારિત્રના બે લીધા, પ્રતિક્રમણ અને પછખાણ લીધા, શ્રદ્ધા સાથે એ આપણને એ હારીને શ્રદ્ધા એક સાથે છૂટી જાય. આ ચારિત્ર સારું ક્રમે ક્રમે, શ્રદ્ધાનું સારું કઈ છોડવું જ નહીં તમારે, બધા છ ખંડના રાજમાં બેસવું, પછી કે હું એનાથી શું છે વિરક્ત, એનાથી મને એનો ત્યાગ છે થઈ જશે ને, વાંધો નહીં, છ ખંડ નું રાજ હશે તો કઈ વાંધો નથી. કરોડ રૂપિયાનું પણ સાથે રાખીને કે આનું મને પૈસા પ્રત્યે મમતા કેટલું સારું, એ બધું સારું
સાચી શ્રદ્ધા કરવા પેલા
જીવનમાં વાતોના વડા નહીં કરતા, એક વાર કરીને દેખા, એક વાર કરીને દેખા, કરોડનું એમ નહીં, એમ જેમ કે ને પૂજ્ય બેન છે, એક રૂપિયો ક્યાંક ખોવાણો ને, ત્યાં ગુજરાતી એમ શું કહે, આખો ખોવાણ એમાં છે, પછી બીજી રીતે આપણી ભાષા આખો ખોવાઈ ગયો આખો, એ નહીં જોતા, એક રૂપિયો ખોવાણો તો ગુજરાતી શું કહે, શોધવા માટે આખું ઘર માથે લીધું, એને કહે ને એવા શબ્દો નથી સાંભળતા બધા. એટલે એ કહેવાનું શું છે, એકત્વ પણ કેવું છે એમાં એ સૂચવે છે આપણને, અને ચારિત્રનો આખો પ્રકાર. ચાલો હવે ઠેઠ સુધી આપણે પહોંચી ગયા, શ્રેણીમાં પણ હવે એનાથી આગળ વધીએ, બારમે તેરમે ચૌદમે શું હોય છે, શરીર તો છે, અને તમે કયો શરીર છે તો સાથે શું છે, રાગ
હોવો જોઈએ,
હોવો જ જોઈએ ને,
કેમ તમે સાધીનું સૂચન છે ને,
તમે કીધું કે બાર સંયોગ હોય તો એકત્વ ન હોય કે ન હોય જુદી વાત, પણ અસ્થિરતા નો રાગ તો અરે પણ ઓલા બધાને પણ સાતા ને સાતાના ઉદય નો સાથે સંબંધ, એ આખી વાત શું છે જુદી છે. શરીરનું હોવું એ માત્ર માત્ર આયુષ્યાધીન, અને બીજા બધા એ રીતે તારા બધા રાગના નિમિત્તના સૂચક છે. શરીર છે એ કોઈ રાગનું સૂચક, અને બીજું એના પ્રત્યેનો રાગ જે છે આ બધો સદમસ્ત દશા સુધીની વાત લાગે, કે જ્યાં જ્યાં સંયોગ છે ત્યાં રાગ હશે. જેવી રીતે સામાન્યપણે સ્ટેટમેન્ટ શું છે, રાગને નથી, એટલે કારણ કે છદમસ્ત છે ત્યાં રાગ છે એના માટે સંયોગ છે. બાકી એને બારમે ગુણસ્થાને વયોગ્યો છે રાગ, તો પછી રાગ રહેવાનો પ્રશ્ન ક્યાં. સામાન્યપણે એ શું હોય છે, સામાન્યપણે કે જ્યાં સંયોગ છે ત્યાં સામાન્યપણે કથન, બાકી છેલ્લે બે ગુણસ્થાની વાત નથી, એક સામાન્યપણેની જે વાત છે ત્યાંની. અને એ રીતે પણ છદમસ્તને માટે ગુણ ભેદને અને એનો નિષેધ શું કામ છે. કેવળી ભગવાન ગુણભેદ શું પરને પણ જાણે અને છતાં રાગ ન થતો, અને આપણને માટે કેમ આવો શું છે. તારા જ્ઞાન સાથે, અધૂરા જ્ઞાન સાથે એટલું વીર્ય નથી કે તું ભેદને જાણે અને રાગ ન થાય. અને અરિયન પરમાત્માને શું થઈ ગયું છે, જ્ઞાન સાથે એવું વીર્ય પ્રગટ થઈ ગયું છે કે ભેદને નહીં પરને પણ જાણે અને છતાં શું છે. દરેકની પોતપોતાની એવી સ્થિતિ છે આખી. અને એમને જે શરીર છે એ રાગના નિમિત્તે નથી હોય, એ શેનું છે, આયુષના કારણે. ઓલા જે છે જે એ બીજા સંયોગો તો એ તો શેના માટે હોય છે, એક એ રીતે વિચાર કરીએ. જે કોઈ બાયમાં અનુકૂળતાના આદિ બધા છે બધા શેના નિમિત્તે, એ રીતે બનતા સાતા સાતાના શરીરની સુંદરતા એ રાગ હોય બધા સામાન્યપણે તેના નિમિત્તે બનતા હોય, રાગના નિમિત્તે અસાતા હોય દ્વેષના. આ શરીર તો આખું સેના માટેનું છે, આયુષ આધીન જે ની સ્થિતિ છે એ કોઈ રાગને આધીન કે એવા પ્રકાર નથી. આયુષ છે એટલો વખત એ રહે છે, અને તેથી એ શરીર માત્ર હોય છે, એ સિવાય બીજું કાંઈ હોતું, અને એ સિવાય બીજું કાંઈ હશે પરિગ્રહ તો એ શું છે, રાગનું જ, અસ્થિરતાના રાગનું સૂચક.
એમ કે બીજા સ્થાનો હોય તમે શરીર કયો છો, શરીર તમે આહાર સુકામ લો છો, શરીર તો આયુષ્ય આધીન છે, તો આહાર લેવાની શું જરૂર છે.
વેરી ગુડ, આહાર સુકામ લઈએ છીએ, ચાલો સુકામ લઈએ છીએ, આપણે કેમ લઈએ છીએ ને મુનિરાજ કેમ લઈએ, બરાબર નહીં, બરાબર ને, ફરક મોટો ફરક પડે. આપણને અંદર અભિપ્રાય પડ્યો છે આહાર લઈશ તો શરીર ટકશે, અથવા એનાથી આગળ પોતાના રાગને ને ઇન્દ્રિયોને પોષવા માટે લે, ખાલી રાગ એટલા માટે નથી લેતા શરીરને, તો બાફેલો ખાવા પડે ના, મને તો શું જોવે, નહીં જુદા જુદા ટેસ્ટ વાળું જોવે, એકનું એક ન જોવે, ને મારું તો આ ફેવરેટ કહેવાય, મારું આખા સેના હશે, ખરેખર સેનું ભોજન સેના માટેનું હતું, શરીરને ટકાવવાનું એક નિયમિત રૂપે, એ પણ નિયમ નથી ને, અને છતાં આપણે એને આખો શું બનાવી દીધો છે, રસનો વિષય, રાગનો વિષય, શરીરને પોષવા, ઇન્દ્રિયને પોષવા માટે. અને તેથી આપણે આહાર લેવાનો વિકલ્પ એ અશુભ છે, અને મુનિરાજને આહાર લેવાનો વિકલ્પ એ શુભ છે. એટલે આખા ફરક પડે છે, ભાવોમાં ફરે છે કે ક્યાં ઉદ્દેશથી એમાં થતું હોય છે.
એના
માટે નથી,
મુનિ ભગવાન
જે શરીર ટકવાનું છે તો એના નિમિત્ત ના રૂપ નું છે,
આવી ઠંડીમાં આદિમાં એમ શરીર ટકવાનું છે, તો વસ્ત્ર આદિ એનું કઈ આવો રાગ આવા વસ્ત્ર જોઈ કે આવા એમ નહીં.
આ આખું એનાથી શું છે, રાગ એનાથી વધતો. અને બીજું મુનિરાજ દરરોજ આહાર લે એવું પણ નથી, અને આહાર લે તો એમાં શું હોય છે, કેટલી મર્યાદાનો ઓલું વસ્ત્ર હશે તે શું કરશે, નહીં વસ્ત્ર શું હશે, પરિગ્રહ છે ને, પરિગ્રહના અંતર બાહ્ય, અંતરની જાતે બાહ્ય લઈએ તો બાહ્ય જે છે એમાં શું છે, બધું પાત્ર કપડાં વાસણ બધું એમાં લીધું, આહાર લેવો નથી લીધું પરિગ્રહ. બહારના દસ પ્રકારમાં આહાર ક્યાંય નથી લીધો, શું લીધું છે, આહાર નથી, એ તો બહારમાં જેને હોય જે રાખવું હોય, આહાર 24 કલાક સાથે ન રહે તો ઓલું વસ્ત્ર 24 કલાક સાથે રહે, શું છે, અને દસમાં પણ એ ધનદાન છે, પણ ભોજન બંધાર એવું કહે ને, તો 24 કલાક એમાં તો કપડા વાસણ બધું છે એમાં તો આવ્યું છે. એટલે પોતે ફરીથી ક્યાંય પણ વસ્ત્રનું ધારણ એ બે પર્પઝ માટે હોય છે. શું હોય છે? શરીરને શરીરને ટકાવવાનું અને શરીરને શણગાર માટે. તો બે પ્રકારના મુનિરાજને શરીર ટકે ન ટકે આ તો એક નિમિત્ત રૂપે આહાર અને એ ભૂમિકામાં અને તાકાત છે તો ઋષભદે 6 મહિના લીધું અને 6 મહિના પછી 6 મહિના તો એ પ્રકાર હોય છે બધામાં, એ પણ નથી હોય. એટલે આહાર અને વસ્ત્ર આદિ બેમાં મોટો શું છે? આતરો રહે. અહીંયા ફરીથી આપણે આ જ્યાં સુધી તે રીતે આત્મા ઉપર લઈએ સમસ્ત પડ, અને દ્રષ્ટાંતમાં ખાલી 2 જ લીધા અને હવે સિદ્ધાંતમાં બધા જ. એને પરદેવને ત્યાગતો નથી તો તેના નિમિત્તે ભાવને પણ ત્યાગતો નથી. વળી, વળી એટલે શું હશે? વળી એટલે શું હશે? હજી કાંઈક વધારે. વળી એટલે બેન્ડ બેન્ડ થાય એને વળી કહેવાય ને. તો હજી એડેડ સમથિંગ એડ કે અધા કર્મ આદિ જે પૂતગલના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી. કારણ કે કોના પરિણામ છે? પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમના તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે. અહીંયા આખું પોતાના જે બાય પૂતગલનું એક પરિણામ છે એ પણ લીધું છે, અને બાયથી સાથે શું લીધું છે કે બેયનો નિમિત્ત ને નૈમિત્તિક સંબંધ લાગે. બે પ્રકારથી આત્મા જોવો તો કેવો છે? અકારક છે, સિદ્ધ કરું છું. માટે અધકર્મનો ઉદ્દેશ એવું જે પૂતગલ મારું કાર્ય નથી, કારણ કે હવે નિત્ય અચેતન હોવાથી. નિત્ય એટલે કાયમ, એટલે શું આવ્યું? કોણ આવ્યું? કાળ આવ્યો ને, પણ કોઈ અપેક્ષા આવે તો ચેતન હોવાથી. અહીંયા ફરીથી નિત્યમાં કોણ આવે? કાળ આવે. તો પણ ઓલું કારણ તો ના આવે ને, શું આવે બોલવાનું? નિત્ય એટલે શું આવે? કાળ ખાલી આવે, ઓલું ના આવે. વ્યવહારથી ચેતન હોવાથી, વ્યવહારથી કોઈ અપેક્ષા એ જીવ ના હોવાથી. હવે તો ક્યારેય તારા થતી નથી, થતા નથી, તો નિશ્ચય વ્યવહાર બી ક્યાંથી તને આવશે? એમાં ક્યારેક મારા હોય તો પ્રશ્ન છે, પણ એ ક્યારે પણ નિત્ય તો પછી તારે કોઈ અપેક્ષા ક્યારે, તારા કેવી રીતે થાય? તો નિત્યની કાળની અપેક્ષા સાથે ભાવ પણ આવી જશે. ક્યારે પણ મારા નથી તો પછી કોઈ અપેક્ષાનો પ્રશ્ન જ નથી. અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે. જો બે ફરીથી શું શબ્દ આવ્યો? જે પૂતગલ રહ્યો તે મારું કાર્ય નથી. ફરીથી એ મારું કાર્ય નથી, અને બીજામાં શું આવ્યા? તેને મારા કાર્યપણાનો અભાવ છે. હું કારણ કરતા બનું ને મારું કાર્ય બને એમ નથી, અને હું કરતા છું તો એ મારું કાર્ય નથી, અને એનામાં પણ મારું કાર્ય બને એવી એનામાં યોગ્યતા નથી. પરસ્પર હું એને કરું એવું મારામાં કરતા પણ કે કારણ પણ નથી. હું કોનો પણ લેવા? પૂતગલ પરદેવમાં કોણ લેવા? એમ સાવ ભાવ ન કાઢી લે. માંડ માંડ એટલા ભેગા કર્યા છે ને, હવે તમે આમ બધા છોડાવી દો. ગુરુદેવસિંહ ઘણી વાર એક શબ્દ આપે, આ બધું અમારું લૂંટાવી દો છે,
બાવા થઈ જશે.
એટલે બાવા જ થઈ જશું, પણ બધું લૂંટાવી દેશે કે નહીં?
બધું રાખે, તારું તારા પાસે રાખે.
લૂંટાવતા નથી, તારું નહોતું એને તો માનતી ને ચોર થતો તો એ તારું કઢાવે. તારું નથી લૂંટાવતા, તારું તો તને બતાવે છે, તારું તને બતાવે છે, પણ જે તારું નહોતું અને એને તું તારું માનીને ચોર થતો તો એ છોડાવે છે. એમ અહીંયા પરસ્પર લીધું કે આ બહુ સરસ બે યોગ્યતા નથી કઈ, અને એટલા માટે કઈ શક્તિ છે? અકાર્યકારણ શક્તિ છે ને. એ 72 ગાથામાંથી કે મારામાં એવી યોગ્યતા નથી કે હું પૂતગલને કરું, મારાથી એમાં કાર્ય થાય, અને પૂતગલમાં એવી યોગ્યતા નથી કે હું કરતા બનું ને એનામાં કાર્ય થાય. એનામાં કાર્ય થવાની યોગ્યતા નથી અને મારામાં કર્તાપણાની નથી, તો કઈ હોય શકે? કે બે ના નિમિત્ત નૈમિત્તિક, મારા અજ્ઞાન ના ભાવો અને એમાં નિમિત્ત નૈમિત્તપણા નું હોય શકે, પણ અમારે એને કરતા આવું હશે તો 24 કલાક પછી શું કામ કરશું? આ તો કઈક હજી આપણે હતા એટલે કઈક કામ નહીં કરતા, પણ જો મારે એનું કરતા પણ જ નથી તો આખો દી કરશું શું?
પણ
પણ જાણવામાં શું આવે? જાણવું તો આમાં શું જાણીએ છીએ, આમ કઈક હા થોડે હસાવ નરમ પર કઈક કરવું તો પડશે કે
નહીં?
આ એક મોટો જ પ્રશ્ન જીવે ફરીથી ઉભો કર્યો છે નહીં? તારે તારે કરવું છે તો કરને, જ્ઞાતાપણું પણ એક કરવું છે. ફરીથી જાણવું એ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તો પર્યાયમાં શું હોય? કરવા પણ હોય. જાણવું એ પણ તારું કરવું છે, અને આપણે માન્ય રાગ કરવું એ કંઈક કરવું હોય. કરવા પણ આપણને શેમાં દેખાય છે? કઈ રાગ કરીએ તો કરવા પણ દેખાય. જ્ઞાતા પણ એક શું છે? કાર્ય છે, અને કાર્ય છે તેને કરીને ફરીથી ફરીથી ક્યારે કરીને કીધું કેમ એમ કીધું? જેમ કોઈ ઘરમાં કોઈ નાના હતા ત્યારે કઈક નવી વસ્તુ બનાવી હોય, પછી આપણે પહેલેથી કે ના મનનો ભાવે મનનો ભાવે, તો શું કે વડીલ શું કે? ચાખ્યા વગર તું કે છે એક વાર ચાખ તો કરો. એમ જાણવામાં આનંદ નથી એ કરીને બોલીએ છીએ કે ખાલી બોલવા ખાતર બોલીએ? બે વાતો કરતા હું એમને જાણું છું, નથી મજા આવતી. હા તો એ જ કહું છું, ત્યાર ખાલી ખાલી જાણવામાં રહ્યા છીએ કે સાથે રાગે ઉભો કર્યો તો? પોતે કર્યો ને, તો હવે પોતે ખાલી જ્ઞાન કરજે, રાગ ને એકત્વ નહીં કરતો. જ્ઞાન સાથે શું કરીએ છીએ? અનાજ છે એ દળાયું તો ખરું, પણ સાથે કાકરા કાઢવાનું ભૂલી ગયા તો શું થાય પછી? અને સારું થાય ખાતી વખતે કાકરા આવશે અંદર, એમ અહીંયા જ્ઞાન સાથે સાથે શું ઉભું કરીએ છીએ? એકત્વ ઉભો કરીએ છીએ તો કાકરા સાથે આવશે બધા, તો અહીંયા એ આપણને કરીને. તો બે રીતે એમ, હવે જો આવું શું છે? પુદગલ દરે મારું કાર્ય નથી, એ મારું કાર્ય બને એવી એનામાં યોગ્યતા નથી, અને હું એનો કરતા બનું એવી મારામાંથી, અને એ વાત તત્વજ્ઞાન પૂર્વક શું લેવું પડશે? તત્વજ્ઞાન, તત્વનો અભ્યાસ, તત્વની સમજણ કરવી પડશે. કંઈ આમ બોજો લાગે ને, ઘડીક આમ ને ઘડીક આમ, કાંઈ અમને આમ એક બાજુ સેટલ થવા નથી દેતા. રાગ જીવના છે માંડ માંડ બેસાડ્યું ત્યાં, તમે કે રાગ કહેવાય છે પૂદગલ ના પરિણામ અજીવના, અને માંડ માંડ એ સેટલ કરીએ ત્યાં ક્યાં આમ આમ શું છે દામા? તો એ નિમિત્તભૂત પૂદગલ દ્રવ્યને પચતો આત્મા, જો ફરી શબ્દ શું આપ્યો? તત્વજ્ઞાન, કોઈના પ્રત્યેનો દ્વેષ કરીને નહીં, એને મેં છોડ્યા છે. શેના છોડ્યા છે? નહોતા ગમતા એટલે, એના માટે નહીં, તત્વજ્ઞાનપૂર્વક. અને તત્વજ્ઞાનપૂર્વક એને પછકો એટલે ત્યાગતો એટલે શું? એ મારા છે જ નહીં, આ એનું નામ. તો એ અહીંયા આત્મા એટલે અહીંયા મુનિ, કારણ કે મુનિ માટે ઉદ્દેશિકને એની વાત ચાલે છે ને. એટલે જેમ નૈમિત્તિક ભૂત બંધ સાધક ભાવને પછકે છે, તેમ કારણ કે બાયમાં એકત્વને છૂટે એ તમ મુનિરાજને તો હવે અસ્થિરતાને રાગ ઘણા છૂટી ગયા, અને તો એ પોતાના બંધક ભાવને પચ, તેમ સમસ્ત પરદ્રવને પચતો ત્યાગ આત્મા તેના નિમિત્ત થતા ભાવને પણ એ પચકે છે. સંયોગ છે એ તરફનું લક્ષ્ય પણ, અસ્થિરતાનું છૂટતું જાય તો નિમિત્તિક ભાવને પણ, આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને શું છે? નિમિત્ત નૈમિત્તિક પણ. અને એની પહેલા આગળ તો કરતા કર્મ આવ્યું કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં કરતા કર્મ પણ નથી, એ સાથે સાથે શું છે? સાથે સાથે એ ધ્યાનમાં રાખવા જેવું છે. પણ આપણે શું કરીએ છીએ ઘણી વાર? શું છે? જો એના માટે જોવું તો 80, 81, 82 ગાથા છે, 150 પાન એનું ટાઈટલ છે. 80, 81, 82 જો કે જીવના પરિણામને અને પૂદગલના પરિણામને અન્યોન પરસ્પર નિમિત્ત માત્ર પણું છે, તો પણ તે બંનેને કરતા કર્મ પણું. આ આખી હર સમયે નિમિત્ત નૈમિત્તિક, કારણ કે જ્યાં સુધી એ નૈમિત્તિક ભાવે પરમે છે ત્યાં સુધી બાકી તો નૈમિતિક રૂપે નહીં, પણ તો જ્ઞાતાનુપ નહીં બની જશે. ફરીથી એક કરતા કર્મ પણ નિમિત્ત નૈમિતિક પણ અને જ્ઞાતાનુપ. આપણે શું કરીએ છીએ, જે અત્યારના એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, નૈમિતિક ભાવ ઉભો પણ કરીએ અને માની બેસીએ છીએ કરતા કર્મ અને એ અજ્ઞાન. અને જ્યાં જ્ઞાનીને નૈમિતિક અસ્થિરતાનો રાગ ઉભો થાય પણ સાથે, કારણ કે રાગથી તો ભેદજ્ઞાન કર્યું છે માટે કરતા કર્મ નથી માનતા, નિમિત્ત નૈમિતિક માને છે. અને રાગ ઉભો થાય એને એક અપેક્ષા એક નહીં પણ સંયોગને નહીં પણ પણ કરે છે ને. એટલા માટે આ એક સિદ્ધાંત નિમિત્ત નૈમિતિક. એને આમાં ખાસ કોના માટે લેવામાં છે, પૂતગલ સાથે અન્યોને, ધર્માસ્તિકાય સાથે નહીં. ધર્માસ્તિકાય સાથે નિમિત્ત નૈમિત્તિક પણ ગતિ માની, પણ આપણે પછી એને કંઈ નિમિત્ત કરીએ છીએ એવું, જ્યારે પૂતગલ સાથે કેવું હોય છે, પરસ્પર હોય છે. તો 24 કલાક શું નિર્ણય કરવો છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ હો, એક ક્ષેત્ર આવગા સંયોગ સંબંધ હો, પણ મારે શું છે, હજી અત્યારના પૂર્ણતા નથી થઈ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ હો, પણ કરતા કર્મ સંબંધ નથી, એમ કરીને એના કેવા કે જ્ઞાતા ભાવે પરમો એવો પૂછતા.
સનાતન નિગમ જય નમઃ.